અક્ષરમાં આત્માનો અનુભવ થયો છે, માટે જે પર્યાયમાં આત્માનો અનુભવ થાય તે પર્યાય થી આત્મા અગણ્ય છે, માટે સંવર ની પર્યાય છેદ કરવા માટે એને નિશ્ચય ને એનું કથન પણ કહેવાય અને એને વ્યવહાર ને એનું કથન કહેવાય. જયારે રાગ પરાશ્રિત છે ત્યારે વ્યવહાર નહીં, અને સંવર ની પર્યાય સ્વાસ્થિત છે માટે તેને નિશ્ચય ને પણ કહેવાય. ટીકાળી ની અપેક્ષા એ સંવર ને વ્યવહાર ની નવ શેદ કહેવાય. એમ જ્યાં જે પ્રયોજન સિદ્ધ કરવું હોય અને કઈ નહીં નું કથન છે એટલી મર્યાદા જો જાણે તો કોઈ પણ પ્રકારનું સમજવામાં ગોટાળો નથી. આગમનો અભ્યાસ કરનારે પ્રયોજન શું અહીંયા આચાર્ય ભગવાન સિદ્ધ કરવું છે અને કઈ નહીં નું કથન છે, એમાં પ્રમાણ નું કથન છે, નિશ્ચયનું કથન છે કે વ્યવહારી નું કથન, એ પાછા ત્રણ પ્રકાર એમાં પડે.
પરમાત્મા છે જે બંધમોક્ષ ના પરિણામ થી રહી, પ્રભતા પરમ થી રહી, નવ તત્વ ના ભેદ ની પર્યાય થી પણ ભિન્ન આત્મા છે, એ ધ્યેય છે. એ એટલે ધ્યાન કરવા યોગ્ય, ધ્યાન નો વિષય એને ધ્યેય કહેવાય. હવે જયારે એ ધ્યાનમાં આવી જાય છે ધ્રુવ પરમાત્મા, ધ્રુવ ધ્યેય થાય છે ધ્યાનમાં, ત્યારે એ ધ્યેય અને ધ્યાન એ બે ની એકતા એને ધ્યાતા કહેવાય. એકતા કથન થી એ અનન્ય થાય છે, તો તે ધ્યેય પૂર્વક જ્ઞેય થાય છે. એટલે ધ્યેયનું જયારે ધ્યાન આત્મા કરે છે ત્યારે આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય છે, ધ્યાનમાં ધ્યેય ધ્રુવ થાય છે, ત્યારે જ્ઞાનમાં જ્ઞેય દ્રવ્ય ગુણ અને પર્યાય થી અનન્ય એક અભેદ સામાન્ય વિશેષાત્મક આખો આત્મા એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે. એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે એ વિષય 271 માં ક્રોસમાં કર્યો. જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એક આત્મા છે, આત્મા જ્ઞાતા, આત્મા જ્ઞેય અને આત્મા જ્ઞાન છે. એ જ્ઞેય છે, એક તત્વ જ્ઞેય તત્વ છું, પણ ધ્યેય પૂર્વક નહીં થાય. ધ્યેયમાં પર્યાય જે રહી અને જ્ઞેયમાં પર્યાય જી સહિત, અને રહીત અને સહિત બે વિકલ્પ ન હોય. રહીત વિકલ્પ નહીં, રહીત તો પણ વિકલ્પ નહીં. જેમ છે તેમ અનુભવના કાળમાં જ્ઞાની જાય, એનું નામ ધ્યેય પૂર્વક નહીં. એટલે જ્ઞાનનો પણ દોષ ના આવ્યો, દ્રષ્ટિનો પણ દોષ ના આવ્યો. જ્ઞાન પણ સાચું અને દ્રષ્ટિ પણ સાચી થઈ. એટલે એકલા ધ્યેય ઉપર તમે જાઓ અને એ જ્ઞેયને જ્ઞાનમાંથી તમે છોડી દો તો વેદાંત બતાવી જાય.
પણ ધ્યેયને જયારે રસમાં લેવામાં આવે છે ત્યારે ધ્યેય તો થઈ જ જાય છે.
આ તો સીધે જ્ઞેય થાય છે એમ જ્ઞાન જાણવું જોઈએ કે જ્ઞાનને ઉડાડી દેવું? જણાય તો સમ્યક દર્શન થાય, અને જણાય નહીં તો સમ્યક દર્શન ન થાય એમ છે.
પણ ધ્યેય જયારે રસમાં લઈએ છીએ ત્યારે ધ્યેય રસમાં લીધું છે એમ જણાય છે.
જ્ઞેયમાં આનંદ નો આનંદ આવવો જોઈએ, અને પ્રગટ થયેલી પર્યાય આનંદ ની છે. એ પર્યાય ને આત્મા જુદા નથી, એ જ્ઞેય છે, એક સત્તા છે અપેક્ષા એ સમયસાર અને પ્રવર્તનસાર બે નું જ્ઞાન થઈ જાય. અનુભૂતિ ના કાળે આખો પ્રવર્તનસાર જાણી લીધો, આખો સમયસાર
ગણાય.
બે શાસ્ત્ર ના જે ભાવો છે એ અનુભૂતિ ના કાળમાં આવી ગયા. ઉત્પાદ વેઠી રહી અને ઉત્પાદ વેઠી નહી, દ્રષ્ટિના વિષયમાં ઉત્પાદ વેઠી રહી શ્રદ્ધામાં આવ્યું અને જ્ઞાનમાં ઉત્પાદ વેઠી સહિત જાણી લીધું આખા દ્રવ્ય ને, એ અનુભૂતિ ના કાળે થાય, ધ્યેયપૂર્વક નહીં થાય છે. સમયસાર માં કહ્યું છે કે શ્યાદવાદ સાથે સુસંગત એવી દ્રષ્ટિ પ્રગટ થવી જોઈએ. શ્યાદવાદ 265
યાદવાદ એટલે કથિત એક અનેક નિત્ય અનિત્ય એવા જ્ઞાન સહિત ની દ્રષ્ટિ પ્રગટ થાય તો એ જ્ઞાન સાધુ ની દ્રષ્ટિ પણ સાચી. એ જે જ્ઞાન નો વિષય છે તે ઉપાદેય નથી, દ્રષ્ટિ નો વિષય ઉપાદેય છે. પણ ઉપાદેય તત્વ જયારે આવે છે દ્રષ્ટિમાં, ત્યારે એના જ્ઞાનમાં એ બધું અનંત ધર્માત્મક આખો આત્મા જ્ઞાનમાં જ્ઞેય પ્રમાણમાં પ્રમેય થાય. હા, ત્યારે આ જૈન દર્શન ને અન્ય મત કઈ જુદું પડી જાય. દ્રષ્ટિએ સાથે જ્ઞાની અનુભવ ના કરવામાં થાય, એની પહેલા નય વિકલ્પ થી અનુમાન થી એ થાય કે આવી રીતે અનુભવ થાય ત્યારે મને મારો આત્મા તો નાયક ભાવ તો ધ્યેય થશે, પણ એ નાયક ભાવનું અવલંબન લઈને જ્યાં સમ્યક દર્શના ચારિત્રના પરિણામ પ્રગટ થાય, જયારે ત્યારે પ્રગટ થયેલી પર્યાય સહિત આખો આત્મા મારા જ્ઞાનમાં થઈ ગયો. અને એક સમયમાં કેવળી ભગવાન ઉત્પાદિત ધ્રુવતમ સત્ય જાણે છે એમ શુદ્ધ જ્ઞાની નિર્વિકલ્પ ધ્યાનમાં ઉત્પાદિત ધ્રુવતમ સત્ય એક સમયમાં જાણે છે, કેવળી જેવો થયો એવી વાત છે. હા, નિર્વિકલ્પ ધ્યાન સવિકલ્પ દશામાં આવતા મુખ્ય ગુણ કરે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય છે.
એમાં
14 માર્ગના સ્થાન 14 દિવસમાં આવી ગયા, એમાં રાગ પણ આવી ગયો, વિતરાગ પણ આવી ગયો, સંયમ લબ્ધિ ના સ્થાને આવી ગયા, શાયિક સમ્યક દર્શન આવી ગયું, કેવળ જ્ઞાન પણ આવી ગયું. બધા પરિણામ માત્ર જે આવ્યા એને ભૂતગલમય પરિણામ કયા. એનો હેતુ એ છે કે જીવને પરિણામમાં મમતા રહેતી અને જ્યાં મમતો ત્યાં કર્તૃત્વ અને ભોગતૃત્વનો ભાવ ઉઠે તો એટલે એ પરિણામમાં મમતા છોડાવવા માટે એને ભૂતગલમય પરિણામ કયા. નકર છે તો વિતરાગ ભાવ જીવના પરિણામ, વિતરાગ ભાવનો ત્યાગ નથી કરાવવો, પણ વિતરાગ ભાવમાં પણ મમત્વ છોડાવવું છે ત્યારે વિતરાગ ભાવ પ્રગટ થાય. એક બીજું એમાં હેતુ એ છે કે એ જે પરિણામ થાય છે એ કર્મ સાપેક્ષ થી થાય છે, સદભાવ અને અભાવ નિમિત્ત છે, એટલે નિમિત્ત સાપેક્ષ થી ગણીને છે તો જીવના પરિણામ, છતાં જેને કારણ જેવું કાર્ય ગણી અને એને ભૂતગલમય પરિણામ કહી અને આત્માને જુદો તારવી દીધો. જીવ અધિકાર વિધિથી કયો, અજીવ અધિકાર નિષેધ થી કયો, પણ જીવ જ કયો, જીવ જ એને બતાવ્યો છે કે આ પરિણામ છે તારા ભૂતગલમય પરિણામ.
૨૯૪ ની ગાથામાં આવે છે કે ઘોડો જે છે ને એ દીવાને પ્રકાશ કરે, દીવો જે છે એ ગણપત ને પ્રકાશ તો નથી તો પ્રસિદ્ધિ કરે છે, પણ ઘોડો છે દીવાને પ્રસિદ્ધ કરે છે એ દ્રષ્ટાંત થયો. એ દ્રષ્ટાંત પ્રમાણે સિદ્ધાંતમાં એમ છે જ્ઞાન રાગને પ્રસિદ્ધ નથી કરતું, પણ રાગ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. એ કેવી રીતે અને એમાં પ્રયોજનની સિદ્ધિ ક્યાં પ્રકાર થાય
એમાં આ ગુરુદેવે વ્યાખ્યાન જે આપ્યું એમાં એમ કહ્યું કે આ સત્ની પરાકાષ્ઠા છે. સત્ની પરાકાષ્ઠા એટલા માટે છે કે દીવાનો જે પ્રકાશ છે એ ઘટપટને પ્રસિદ્ધ કરે છે એમ જેના લક્ષમાં આવે છે એને પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ, નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ, અને ઘડો છે એ પ્રકાશને પ્રસિદ્ધ કરે છે તો એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી ગઈ, એ પ્રકાશને જોઈ લીધો, અને પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે છે તો ઉપાદાન ઉપરથી લક્ષ્યું અને નિમિત્ત ઉપર દ્રષ્ટિ આવી ગઈ, એ દ્રષ્ટાંત. હવે સિદ્ધાંતમાં જ્ઞાન જ્ઞાન રાગને પ્રસિદ્ધ નથી કરતું, પણ રાગ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે એવો પાઠ છે. ચેત્ય એટલે રાગ, ચેતક એટલે જ્ઞાન. જ્ઞાન રાગને પ્રસિદ્ધ નથી કરતું, પણ રાગ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે એમ કહ્યું. હવે એમાં એકમાં પર્યાય દ્રષ્ટિ થાય છે ને એકમાં દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, એટલો મોટો ફરક છે, અસાધારણ ફરક છે. સાધારણ ફરક નથી. કોઈને એમ લાગે કે આ મારા રાગમાં જ્ઞાનમાં રાગ જણાય છે, જ્ઞાનમાં રાગ જણાય છે, તો હૈદરાબાદમાં બાબુભાઈ ને તમને એમ કહ્યું ગુરુદેવે કે જ્ઞાનમાં રાગ જણાય છે એમ જે આવે છે અજ્ઞાન છે, એટલે જો અહીંયા આ ગાથા 204 માં શું કહ્યું કે જો જ્ઞાન રાગ ને પ્રસિદ્ધ કરે છે તો પર્યદ્રષ્ટિ છે. એના જ્ઞાન માં રાગ ગણાય છે, રાગ ગણાય છે તો જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ થઈ ગયો, સામાન્ય નો તીરો ભાવ થઈ જાય, બરાબર છે. હવે જયારે રાગ જ્ઞાન ને પ્રસિદ્ધ કરે છે એટલે જ્ઞેયને જાણતી વખતે પણ જ્ઞાન ગણાય જાય છે. તો જ્ઞેય જ્ઞાન ને પ્રસિદ્ધ કર્યું તો તમે જ્ઞાન માં આવી ગયા અને ઉપાદાન ઉપર તમે આવી ગયા, અનુભૂતિ થઈ ગઈ, રાગ ની દ્રષ્ટિ છૂટી ગઈ, એવી પરાકાષ્ઠા ક્યાં ની અંદર. આ બે ગુરુદેવ બીમાર હતા અને તાર આવ્યો એટલે હું, ચંદુભાઈ ડાક્ટર ને રતિભાઈ ત્રણ જણા સોનગઢ પ્રાર્થના કરતા હતા. 12 વાગે રવાના થયા અઢાઈ ગયા અને 2:30-3 વાગે પહોંચ્યા. એમાં આ વિષય અમારે સ્વાધ્યાયમાં ચાલતો હતો, એ વિષયની ચર્ચા મોટરમાં કરી, 2 કલાક ચર્ચા કરી. એકમાં પર્યાય દ્રષ્ટિ થાય છે, એકમાં દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, વ્યવહાર નથી. જ્ઞાન રાગ ને જાણે છે એ વ્યવહાર નથી, ભગવાન. અરે આ રાગ પણ મને જાહેર કરે છે, રાગ પણ મારા જ્ઞાન ને જાહેર કરે છે, તો એની દ્રષ્ટિ રાગ ઉપરથી જ્ઞાન ઉપર આવી ગઈ. કેમ કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયને જાણવાની અવસ્થાના કાળે મને તો જ્ઞાન જ ગણાય છે, તો એ રાગે જ્ઞાનની પ્રસિદ્ધિ કરી, જ્ઞેયે પણ જ્ઞાનની પ્રસિદ્ધિ કરી. ભલે જ્ઞેય ઉપર નજર આવી પેલા, પણ નજર ન્યા ન રહી, નજર ન્યા ન કહી, એ તો આ રાગ છે મારા જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જ્ઞેયની અવસ્થા છે મને જ્ઞેય જણાય છે, પણ જ્ઞેયાકાર જ્ઞાનમાં પણ નાયક જ જણાય છે, એમ કરીને ત્યાંથી ખસીને આત્મા ઉપર આવી શકે. માટે એ વાત બહુ ઊંચા પ્રકારની છે કે જ્ઞાન રાગ ને પ્રસિદ્ધ નથી કરતું, રાગ જ્ઞાન ને પ્રસિદ્ધ. એકમાં પર્યાય દ્રષ્ટિ છે, એકમાં દ્રવ્ય, એકમાં નિમિત્તની દ્રષ્ટિ છે, એકમાં ઉપાદાની દ્રષ્ટિ. ઊંચા પ્રકારની વાત
છે. જ્ઞાન છે એ રાગ ને પ્રસિદ્ધ કરે છે, એ પર્યાય બુદ્ધિ છે.
પર્યાય બુદ્ધિ છે હા. જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ થઈ ગયો, સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થઈ ગયો, બરાબર. હવે રાગ છે એ જ્ઞાન ને પ્રસિદ્ધ કરે છે. તો છઠ્ઠી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, તે સ્વપ્રકાશની અવસ્થામાં જ્ઞાયક જ છે. રાગ જણાય છે ત્યારે જ્ઞાની કહે છે કે અમને જ્ઞાન જ જણાય છે, એટલે એની દ્રષ્ટિમાં રાગ નથી, ગૌણ થઈ ગયો, એની દ્રષ્ટિમાં જ્ઞાન પણ નથી. એવો પ્રયોગ કરે છે જીવ કે આ રાગ નથી જણાતો, મને જ્ઞાન જણાય છે, જાણનાર જણાય છે. તો રાગ પેલા ક્ષણવર આવે ખરો, ભલે નિમિત્ત પણ જ્ઞાય પડે, પણ અહીંયા ચીત ખસીને અહીંયા આવી જાય, એવો પ્રયોગ કરો. એ જ વાત આમાં લેવી, આ હું મારું જ્ઞાન ભીત ને પ્રસિદ્ધ નથી કરતો, ભીત મારા જ્ઞાન ને પ્રસિદ્ધ કરે છે, એમ લેવું. એમાં અંદર માં રાગ લીધો ને, એ તો જ્ઞાન રાગ ને પ્રસિદ્ધ નથી કરતો, એમ જ્ઞાન ભૂતગલ ને પ્રસિદ્ધ નથી કરતો, પણ ભૂતગલ મારા જ્ઞાન ને પ્રસિદ્ધ કરે છે, એમ લેવું. તો જેથી તમારી ભૂતગલ ઉપરથી દ્રષ્ટિ છૂટી અને જ્ઞાન ઉપર તો પ્રયોગ કરવો. આ વાત છે ને પ્રયોગ વિચારો, ધારણામાં રાખવા જેવી પ્રયોગ છે કરો. આ મુકેશ જણાય છે મને કે મારું જ્ઞાન જણાય છે, જો મુકેશ જણાય છે તો પર્યાય દ્રષ્ટિ છે. કેમ? કેમ કે એ વખતે મારું જ્ઞાન નથી જણાતું, તો એ સામાન્ય જ્ઞાન નો તીરો ભાવ થઈ ગયો, મને આ જણાય છે. પણ મને આ જણાય છે કે મારું જ્ઞાન જણાય છે, એટલી વિચાર કોટીમાં, ભેદ જ્ઞાન ની વિચારમાં કોટીમાં આવી ગયો, અરે મારું જ્ઞાન જણાય છે, મુકેશ નહીં. તો મુકેશ ઉપરથી ઉપયોગ ખસી જાય છે અને જાણનાર ચડે છે. એ જ વખતે દિવિકલ્પો
થાય,
એ જ સમય. મુકેશ નથી જણાતો, મારું જ્ઞાન જણાય છે, મને જાણનાર જણાય છે, જાણનારો જણાય છે, આ નથી જણાતો. અસદભૂત વ્યવહારનો નિષેધ કર્યો અને સીધો નિશ્ચય ની મારી જોઈ, વચ્ચે ટપોય ન લેવો, ના આવે સીધો અનુભવ આવે.
સમર અધિકારની અંદર રાગાદીના પરિણામ ભિન્ન ભિન્ન છે. પ્રદેશભેદ કહેવાની પણ એવું નિયમતામાં પણ કંઈક આવે છે.
જો ભાઈ આ પ્રદેશભેદની વાત એવી છે કે આ વાત ગુરુદેવે તો અનેક વખત કરી છે અને આ વાત શાસ્ત્રથી આગળથી પ્રસિદ્ધ છે અને અનુભવથી સિદ્ધ છે. શું કહ્યું? આગમ થી પ્રસિદ્ધ છે, અનુભવ થી સ્થિર થાય વાત છે. સમજી ગયા કે એનું કારણ શું છે? કે રાગના પ્રદેશ અને આત્માના પ્રદેશ જો ભિન્ન હોય, જ્યાં અનંત ગુણ બિરાજમાન જે ક્ષેત્રમાં છે એ જ ક્ષેત્રમાં જો રાગ હોય તો આત્માનું અવલંબન લેતા રાગનું અવલંબન આવી જવું જોઈએ. તો આત્માનું અવલંબન લેતા રાગ તો એમાં નથી, અવતાર છે તો અવલંબન આવતું નથી, માટે એનું ક્ષેત્ર ભિન્ન, આનું ક્ષેત્ર ભિન્ન છે, એ ક્ષેત્રે બે ચીજ નથી. એક વાત. બીજું, જે રાગનું ક્ષેત્ર અને આત્માનું ક્ષેત્ર એક હોય તો રાગના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, માટે રાગનો પ્રદેશ ક્ષેત્ર ભિન્ન છે. એ વાત 100% સાચી છે. બીજી વાત એ છે કે નિયમસારમાં શુદ્ધ ભાવ અધિકારની 40 નંબરની ગાથા છે, એમાં એકદમ કોઈ એમ કે ચોખ્ખો કઈ પાઠ છે આગમમાં ચોખ્ખું ક્યાંય, તો કે આ નિયમસારનો શુદ્ધ ભાવ અધિકાર ગાથા નંબર 40 એમાં ચોખ્ખું લખ્યું છે કે ચાર પ્રકારના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિના અનુભાગના બંધ થાય છે કર્મના. કર્મનો આત્માને સંયોગ સંબંધ થાય છે, કર્મનો સંયોગ સંબંધ, એમાં આત્માના પરિણામ એમાં નિમિત્ત થાય છે. જીવના એમાં પરિણામ જે છે અશુદ્ધ રાગ એ નિમિત્ત થાય છે. હવે એ જે કર્મનો બંધ થાય છે એમાં રાગ નિમિત્ત થાય છે કે આત્મા પણ નિમિત્ત થાય છે? હું તમને પૂછું છું, આત્માના થાય. જો આત્મા એમાં નિમિત્ત થતો હોય તો નિત્ય બંધ થયા કરે, તો સિદ્ધ ભગવાનને પણ કર્મનો બંધ થયા કરે. પણ નાયક ભગવાન આત્મા એમાં નિમિત્ત કારણ નથી, તો એમાં નિત્ય કરતા પણ આનો દોષ આવે. પણ રાગ જ એમાં નિમિત્ત થાય છે. હવે એમાં એમ લીધું 40 નંબરની ગાથામાં કે પ્રદેશ બંધની વાત આવી, ખાસ કરીને માર્કાની વાત આવી, કે પ્રદેશ બંધની વાત આવી. ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ, એમાં જે પરમાણુનો પ્રદેશનો બંધ થાય છે, ત્યાં આચાર્ય ભગવાને કોઈનો નિર્ણય લખી નાખ્યો કે અશુદ્ધ અંતઃતત્વના પ્રદેશ અને ઉદગલના પ્રદેશ એને પરસ્પર મિલન, એનું નામ પ્રદેશ બંધ છે. તો એ અશુદ્ધ અંતઃતત્વના પ્રદેશની સાથે એના પ્રદેશનું મિલન થાય છે, શુદ્ધ અંતઃતત્વના પ્રદેશની સાથે એને સંબંધ રહેતો નથી. બે પ્રદેશ ભિન્ન છે, શુદ્ધ આત્માના પ્રદેશ અને રાગના પ્રદેશ બે ભિન્ન છે. ચોખ્ખી વાત છે. દિવાજી મધ્યસ્થ થઈને વિચારે, અશુદ્ધ અંતઃતત્વના પ્રદેશ એમાં એમ લખ્યું નથી કે આત્માના પ્રદેશ અને પૂતગલના પ્રદેશનો બંધ, એમ લખ્યું નથી. આત્માના પ્રદેશ નથી લખ્યું, અશુદ્ધ અંતઃતત્વના પ્રદેશ એટલે કે રાગના પ્રદેશ, એની સાથે પૂતગલના પ્રદેશનો બંધ થાય છે. ત્રિકાળી દ્રવ્યની સાથે બંધ થતો નથી. તો ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન હોય તો જ બંધ ન થાય, અબંધ રહી જાય છે. જો ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ અને રાગના પ્રદેશ એક હોય તો આખો સર્વાંશ બંધ થઈ જાય, તો આત્મા અબંધ ને મુક્ત રહી શકતો નથી. અને બંધ તો થાય છે, તો બંધમાં નિમિત્ત કારણ અશુદ્ધ અંતઃતત્વના પ્રદેશ જ છે. એવો શબ્દ છે, અશુદ્ધ અંતઃતત્વના પ્રદેશ. અશુદ્ધ અંતઃતત્વ લખવું હોત તો હજી ન સમજાતી. અશુદ્ધ અંતઃતત્વ એટલે રાગના પ્રદેશો, એની સાથે કર્મનો પ્રદેશ બંધ થાય છે, જીવની સાથે નથી. તો બે પ્રદેશ ભિન્ન થઈ ગયા. આ અગમનું વચન છે. જેટલા ભાગમાં અશુદ્ધ અંતઃતત્વ પ્રગટ થાય છે એટલા જ ભાગમાં અશુદ્ધતાનો વ્યય થઈ અને એટલા જ ભાગમાં સંવનિદ્રા પ્રગટ થાય છે. એટલે ત્રિકાળીના અને વર્તમાનના પ્રદેશ ભિન્ન છે. જેટલા ભાગમાં આશ્રમનો નિરોધ થયો એટલા ભાગમાં સંવર થયો, સંવર ત્રિકાળીમાં નથી. જોજો ભાઈ, ભાઈ, જેટલા પ્રદેશમાં અશુદ્ધતા હતી એ જ પ્રદેશમાં અશુદ્ધતાનો નિરોધ અને શુદ્ધતાની પ્રગટ થઈ, તો એ પ્રદેશ પણ ભિન્ન જ છે. શુદ્ધ પર્યાયના અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. જો એક પ્રદેશ હોત તો સંવરિજ્ઞાના નાશે દ્રવ્યનો નાશ. એક ક્ષેત્રે બે વસ્તુ નથી, બે ક્ષેત્ર બેના જુદા જુદા. એક ક્ષેત્રે બે હોત તો એકના નાશે બીજાનો રાગના પ્રદેશ અને આત્માના પ્રદેશ એક છે. વ્યવહાર નીતિ જોવામાં આવે તો વિતરાગી પર્યાયના પ્રદેશ અને આત્માના પ્રદેશ એક છે. આખી પ્રમાણ દ્રષ્ટિથી જોવામાં આવે, જયારે દ્રવ્યની પદાર્થની સ્થિતિ કરી હોય ત્યારે પ્રદેશ ભેદ નથી.
પ્રયોજન સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત છે, પણ પ્રયોજન સિદ્ધિ માટે છે એમ નહીં, પણ વસ્તુ સ્થિતિ છે. એમ પ્રયોજન સિદ્ધ કરવા પડે, વસ્તુ સ્થિતિ છે. પણ વસ્તુ સ્થિતિ જેવી છે એવી લક્ષમાં આવે ત્યારે પ્રયોજન સિદ્ધિ થાય. એમ બહુ સરસ વાત છે. આ ગુરુદેવે શુદ્ધ પર્યાય ને અશુદ્ધ પર્યાય બે ના પ્રતિષ્ઠિત કયા છે, અનેક વખત કયા છે, શાસ્ત્ર માં કયા છે, આમાં ટેકમાં ઉતરી ગયું છે. કે સામાન્ય રીતે કથન પદ્ધતિના પ્રકારમાં એમ આવે કે જ્યારે વેદ જ્ઞાનનો અભાવ છે ત્યારે આત્મા રાગનો કર્તા બને છે. જોજો બહુ માર્મિક વાત છે, સમજવા જેવી વાત છે. કે સામાન્ય રીતે કથનની પદ્ધતિનો પ્રકાર એવો આવે કે જ્યાં સુધી આત્મા વેદ જ્ઞાનનો અભાવ છે જેને, ત્યાં સુધી આત્મા રાગાદિનો કર્તા બને છે. અને જ્યારે વેદ જ્ઞાનનો સદભાવ થાય ત્યારે આત્મા રાગનો અકર્તા બની જાય છે. આ એક પ્રચલિત વાત છે, આ એક પ્રચલિત વાત છે. હવે એની અંદર માર્મિક વાત એવી સમયસારમાં મૂકી કે જ્યારે આત્મા રાગનો કર્તા થાય છે એ વખતે આત્મા રાગનો કર્તા થાય છે એમ ન લખતા એને એમ કહ્યું કે સામાન્ય અપેક્ષાએ જોવામાં આવે તો આત્મા જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, એટલે જ્ઞાયક હોવા છતાં, વિશેષ અપેક્ષાએ જોવામાં આવે તો કર્મકૃત મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે જ્ઞેય અને જ્ઞાનનો વિભાગ અસ્ત થઈ ગયો હોવાથી, ભેદ જ્ઞાન નહીં હોવાથી, તે વિશેષ અપેક્ષાએ રાગનો કરતા છે એમ સંમત કરવું. પણ જો આત્મા કરતા છે એમ નથી લખવું, વિશેષ અપેક્ષાએ આત્મા કરતા છે, સામાન્ય અપેક્ષાએ કરતા થતો જ નથી વખતે, એ વિશેષતા. ભાઈ સામાન્ય અપેક્ષાએ તો કથનની પદ્ધતિના પ્રકારમાં ઘીએ ઘડી આ વાત ના આવે, એમ આવે કે જ્યાં સુધી ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાની આત્મા રાગનો કરતા બને છે. પણ આત્મા કરતા બને છે એમના બે અર્થ છે કે એ વિશેષને આત્મા કે આત્માને કરતા કર્યો, પણ એ વખતે સામાન્ય પણ એવું ને એવું રહી ગયું છે, તેથી વિશેષ અપેક્ષાએ રાગનો કરતા બન્યો છે, સામાન્ય તત્વ તો કરતા રહ્યો છે, શુદ્ધ રહ્યો છે. હવે એ આત્મા જ્યારે ભેદ જ્ઞાન કરે છે ત્યારે એનો એ આત્મા ત્યારે વિશેષ અપેક્ષાએ રાગનો અકર્તા બને છે, જ્ઞાન રૂપે પરિણમી જાય છે. એટલે જે ફેરફારો થયા એમાં થયા વિશેષમાં, પર્યાયમાં ફેરફાર થાય, દ્રવ્યમાં ફેરફાર ન થાય, દ્રવ્ય સુરક્ષિત સુધી એવું ને એવું જ્ઞાન સ્વભાવે છે. એટલે આત્મા કરતા છે એમાં એ પર્યાય પર્યાયનો કરતા છે એમ આવ્યું, આત્માનો કરતા નથી એમ આવ્યું, એના સટકાર નથી થઈ છે, દ્રવ્યને કરતા નથી એમ આવ્યું. અભિયા કે વિશેષ અપેક્ષા એ રાગનો કરતા થયો તો એ પર્યાય પર્યાયથી કરતા થયો છે, દ્રવ્ય એને ફેરું નથી. ઉપચારથી કહેવાય કે આત્મા એનો કરતા, તો ઉપચારનું કથન છે ભાઈ સુરેન્દ્રભાઈ, કે આત્મા રાગને કરે છે એ ઉપચારનું કથન છે. ખરેખર આત્મા તો શુદ્ધ ને અકર્તા રહેલો છે, પણ વિશેષ અપેક્ષા એ ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી તે વિશેષ અપેક્ષા એ આત્મા રાગનો કરતા બન્યો છે. હવે વિશેષ અપેક્ષા એ રાગનો કરતા બન્યો છે, જો સામાન્ય અપેક્ષા એ રાગનો કરતા બન્યો હોત તો રાગનો અભાવ થઈને વિતરાગ ભાવ કોઈની પ્રગટ થાય. એટલે સામાન્ય પડખા ઉપર ખ્યાલમાં આવ્યું કે હું તો અકર્તા છું, ત્યારે વિશેષ અપેક્ષા એ રાગનો સાક્ષાત અકર્તા બની જાય, સમગ્ર પ્રગટ થઈ જાય છે. એવી વાત 500 નંબરના પાના ઉપર સમયસારમાં બહુ સરસ વાત છે. એ છે સાંખ્ય મતની સામે, છે સાંખ્ય મતની સામે, પણ જૈન મતનો એમાં રહસ્ય ભર્યું છે. એ સર્વથા અકર્તા કરતા માનતા હતા ને સાંખ્ય મતી, ત્યારે એને સમજાવવા માટે કહ્યું કથનચિત કરતા છે. હવે કથનચિત કરતામાં શું કહ્યું કે દ્રવ્ય અપેક્ષા તો અકર્તા છે, પણ પર્યાય અપેક્ષા જ કરતા થયો છે એમ કરતા છે એમ સમજ કરવું, પણ આત્મા કરતા થઈ ગયું છે એમ સમજ ના કરવું, વિશેષ અપેક્ષા કરતા થયો છે એવું જ્ઞાન કરવું. અજ્ઞાની છે ત્યાં સુધી વિશેષ અપેક્ષા એ ભાવ કર્મ કરતા અને દુઃખનો ભોગતા છે, પણ વિશેષ અપેક્ષા એ મર્યાદિત કરતા ભોગતા પણ છે, અમર્યાદિત તો અકર્તા ના ભોગતા રહી ગયું પરમાત્મા અંદર એમ દેવ. જયારે એની દ્રષ્ટિ પડે ત્યારે વિશેષ અપેક્ષા એ આત્મા કરતા મીઠા ફેરફાર વિશેષમાં થાય, સામાન્યમાં ફેરફાર થતો નથી. એટલે વિશેષનું કારણ સામાન્ય નથી, વિશેષનું કારણ વિશેષ, પર્યાયનું કારણ પર્યાય થી થયું.
બરાબર વિશેષ નું કારણ વિશેષ છે, વિશેષ નું કારણ ત્રણ કાળમાં સામાન્ય નથી. આપડે ગુજરાત જે થાય છે આનો બહુ સરસ એ સાચું થાય લેશન, અને અમે પાઠ છે શાસ્ત્ર નો આપણે સમયસર નો. સામાન્ય અપેક્ષા એ તો ભગવાન આત્મા સવે સુધાર સુધનયા, અરે ભગવાન આત્મા બધા શુદ્ધ રહીથી જોવામાં આવે તો શુદ્ધ જ છે, અશુદ્ધ થઈ શકતા જ નથી, અશક્ય છે. ત્યારે અશુદ્ધતા આવી છે ને કે વિશેષમાં આવી છે, વિશેષમાં અશુદ્ધતા છે જ્યાં સુધી હું શુદ્ધ છું એનું અવલંબન નથી લેતો ને નિમિત્તનું અવલંબન લે છે ત્યાં સુધી પર્યાયમાં એક સમય માટે અશુદ્ધતા આવી છે, બીજા સમયે અશુદ્ધતા ટળી જાય છે. દ્રવ્ય તો એવું ને એવું છે, રાગનો અકર્તા બની ગયો એટલે જાણનાર રહ્યો બસ, એટલે જાણવાની ક્રિયા કરી એ પણ ન લીધું, સાક્ષાત અકર્તા થયો, જ્ઞાન ને જ્ઞાન રૂપે પરણતો આત્મા જાણે, જાણનાર પણ જાણનાર ને જાણતો પણ નીકળ્યો બસ, જાણવાની પર્યાય જે કરે છે એમના લીધે, એમ કે ઉમાં કરતા ને આમાં અકર્તા લેવું, ઉમાં રાગ નો કરતા અને આમાં જ્ઞાન નો કરતા એમ નથી લેવું. સૂક્ષ્મ છે એટલે ઉમાં રાગ નો કરતા કહ્યો તો ને તો ભેદ જ્ઞાન થયું તો રાગ નો અકર્તા એટલું જ લીધું, પણ વિતરાગ ભાવ નો કરતા એમ લીધું નથી એમાં. નહીં નથી કેવું, એટલે રાગ નો કરતા બનતો તો અજ્ઞાની, હવે રાગ નો અકર્તા બન્યો, હવે રાગ નો અકર્તા બન્યો એટલે વિતરાગ ભાવ તો પ્રગટ થયો, પણ વિતરાગ ભાવ ને કરે છે એમ ન લીધું, થાય છે ને જાણે છે, જાણવા રૂપે પડી ગયું. અદભુત વાત છે, તમે જોજો વાંચો પછી 544 કાથા છે બધા. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ એક એક શબ્દની બહુભાઈ કિંમત છે, નાયક ભાવ સામાન્ય અપેક્ષાએ અપેક્ષા ભૂકે છે, અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં અવસ્થિત ત્રણે કાળ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે રહેલો છે. કઈ અપેક્ષાએ? સામાન્ય અપેક્ષા, એક પણ હું સામાન્ય હું, સામાન્યના પડખામાં કાંઈ કદી કોઈ પણ ફેરફાર થતો નથી. નાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં હવે વિશેષ પડખામાં શું થાય ફેરફાર એ બતાવે છે. કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન કરે, આત્માથી ઉત્પન્ન થતા મિથ્યાત્વની લીખું નથી, મિથ્યાત્વ ભાવ આત્માથી ઉત્પન્ન નથી થતો, મિથ્યાત્વ ભાવ જે થાય છે એ કર્મના સંગે થાય છે, માટે તેને કર્મકૃત કહ્યું. જેમ પુરુષાર્થી ઉપાયની 14મી ગાથામાં એમ કહ્યું કે કર્મકૃત રાગાદીથી અસંયુક્ત હોવા છતાં સંયુક્ત જેવો પ્રતિભાસે છે એ સંસારનું બીજ છે, જ્યાં કર્મકૃત કહ્યું. અહીંયા પણ અમરચંદ્ર આચાર્યની ટીકા છે, એને પણ એ કર્મથી ઉત્પન્ન થતા, આત્માથી ઉત્પન્ન થતા નહીં, ભાવકનો ભાવ છે, નાયકનો ભાવ નથી, કે ભેદ જ્ઞાન કરવું. કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવો ના જ્ઞાન સમયે એ જયારે રાગ કર્મથી ઉત્પન્ન થાય છે એ સમયે જ્ઞાન એને જાણે છે, એ જ્ઞાન સમયે એ ભાવોના જ્ઞાન સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, જ્ઞેય એટલે રાગ, અહીંયા જે રાગ મિથ્યાત્વનો થયો ને એને એ જ્ઞેય છે, એ જ્ઞેય અને જ્ઞાન એના ભેદ વિજ્ઞાનથી એટલે જુદાપણાથી શૂન્ય હોવાને લીધે રહી તો છે તો બે ચીજ જુદી, જ્ઞાન અને રાગ છે બે જુદી, છતાં પણ એ ભેદ જ્ઞાન એને નથી, એક લાગે છે, ભેદ વિજ્ઞાન થી શૂન્ય હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ, પરને એટલે રાગને, કર્મકૃત મિથ્યાત્વાદી રાગને પરને આત્મા તરીકે જાણતો, પરને આશ્રવ તરીકે નહીં જાણતો, પરને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ, અહીંયાની બ્યુટી છે, માર્મિકતા,
સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાયક ભાવ અવસ્થિત છે, પણ હવે તે વિશેષ અપેક્ષા એ પર્યાય અપેક્ષા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી, અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી, અજ્ઞાન રૂપ એવું જે જ્ઞાન નું પ્રણમન તેને કરતો હોવાથી, તેને કરતા પણ સંબંધ કર્મ અજ્ઞાન ની પર્યાય નો આત્મા વિશેષ અપેક્ષા એ કરતા બને છે, સામાન્ય અપેક્ષા એ કરતા બની શકતો નથી. ને ઉપચાર થી એમ કહેવાય કે આત્મા ભેદ જ્ઞાન નો ભાવ છે, તેથી રાગ નો આત્મા કરતા બને છે, એ ઉપચાર નું કથન છે. અહીંયા નિશ્ચય ની વ્યવહાર ને બેને જુદા પાડે છે કે પર્યાય પર્યાય ને કરે છે, દ્રવ્ય તો એને કરતો નથી, તેને કરતા પણ સમજ કરવું એમ સાંખ્ય મત ની સામે સર્વથા કરતા માનતો તો સાંખ્ય મત એને કહે છે. જૈન મત કથનચિત કરતા પણ એને સ્વીકારે છે, સર્વથા કરતા છે આત્મા એમ જૈન મત સ્વીકારતો નથી, કથનચિત કરતા છે. હવે કથનચિત કરતા છે એનું માર્મિક છે કે જે અકર્તા છે એને જ કરતા કેવો, એ કથનચિત નથી. અકર્તા તો અકર્તા છે, પણ એને કથનચિત કરતા એટલે પર્યાય અપેક્ષા એ ક્રિયામાં એ આત્મા કરતા બની જાય છે. પર્યાયમાં કરતું તું પણ આવે છે, દ્રવ્ય તો અકર્તા પણ સ્વીકાર રહે છે. વિશેષ અપેક્ષા એ વિશેષ અપેક્ષા એ અજ્ઞાન નું જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી, અજ્ઞાન રૂપ એવું જે જ્ઞાન નું પરિણામ તેને કરતો હોવાથી, એટલે અજ્ઞાન ની પર્યાય નો આત્મા કરતા બને છે. આત્મા કરતા બને છે એટલે પર્યાય રૂપ આત્મા કરતા બને છે, વિશેષમાં કરતા પણ આવ્યું છે. સ્વભાવ તો અકર્તા ત્રણે કાર રહ્યો છે, તેને કરતા પણ સંબંધ કરવું અર્થાત તે કરતા છે એમ સ્વીકાર, કથનચિત કરતા છે, કથનચિત કરતા એટલે પર્યાય અપેક્ષા એ કરતા, દ્રવ્ય અપેક્ષા એ વખતે અકર્તા છે ત્યારે કથનચિત લાગુ પડે, એટલે સર્વથા થઈ જશે.
આત્મામાં કથનચિત છે,
કથનચિત કરતા પણ છે એને અજ્ઞાની સર્વથા કરતા માને છે. ને વાક્યો પણ એ પ્રકારે આવે કે આત્મા ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી રાગ નો કરતા છે એમ સમજ કરવું, તો એ સર્વથા કરતા માની લીધે છે, એની ભૂલ થાય છે, દ્રષ્ટિમાં કરતા ચૂકાઈ જાય છે. પણ કથનચિત કરતા જે કહ્યું ત્યાં વ્યવહાર ને કરતા નિશ્ચય ને અકર્તા, વ્યવહાર નહીં કરતા એટલે પર્યાયમાં કરતા પણ આવ્યું છે, દ્રવ્યમાં કરતા પણ નથી આવ્યું, તો કરતા રહ્યો છે. એવું ભેદ જ્ઞાન જો વારંવાર હોય તો આગમના વાક્યમાંથી પણ એને ભેદ જ્ઞાન થાય. આગમના વાક્યમાંથી વ્યવહારની ના વાક્ય તો ઘણા આવશે કે આત્મા અજ્ઞાની છે, જ્યાં સુધી રાગને કરે દુઃખને ભોગવે, પણ દુઃખને ભોગવે કથનચિત કે સર્વથા, સર્વથા જોઈને કઈ આનંદને ભોગવતો નથી તો દુઃખને તો સર્વથા ભોગવે કે ના, સર્વથા નથી, સર્વથા ભોગવે તો સ્વભાવ થઈ જાય, કથનચિત ભોગવે તો અભોગતા પણ રહી જાય, તો દુઃખ ના નાશ નો ઉપાય આત્મા આવી આગળ એમ કરતા પણ બરાબર કે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ જ્ઞાન ના આદિ થી એટલે શરૂઆત થી જ્ઞેય અને જ્ઞાન ના, જ્ઞેય એટલે રાગ, જ્ઞાન એટલે આત્મા, એના ભેદ વિજ્ઞાન થી પૂર્ણ અર્થાત ભેદ વિજ્ઞાન સહિત થવાને લીધે આત્માને આત્મા તરીકે જાણતો, ઓવા પરને આત્મા તરીકે જાણતો હતો. હવે આમાં આત્માને આત્મા તરીકે જાણતો, કયો આત્મા, ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક ભાવ સામાન્ય એને આત્મા પણ એ જાણતો, એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા એ પણ, જો પણ શબ્દ વાપરો છે, ઉમા કરતા ત્રિકાળી દ્રવ્યમાં હતું, પર્યાયમાં કરતા પણ કેવું છે, માટે વિશેષ અપેક્ષા એ પણ, સામાન્ય અપેક્ષા એ તો કરતા હતો, વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામ ને પરિણમતો, ઉમા હતું કે અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો શબ્દ વાપરો, આમાં પરિણમતો લીધો, એમાં બે માં ફેર છે, જ્ઞાન ની પર્યાય ને કરતો નથી પરિણમતો, જેમ કે અકર્તા પણ સિદ્ધ કરવું છે, જો કે ઠેઠ અકર્તા પણ સિદ્ધ કરવું કે વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો એટલે જાણતો, જ્ઞાન રૂપે હું જે જ્ઞાન નું પરિણમન તે રૂપે જ પરિણમતો થતો, કેવળ જ્ઞાતાપણા ને લીધે સાક્ષાત અકર્તા થાય. અકર્તા હતો ને અકર્તા થયો, અકર્તા હતો ને અકર્તા થાય લીધું ને, અકર્તા થયો વિશેષ અપેક્ષા એટલે રાગ વિચાર તો છૂટી ગયું ને સમય તો છૂટે ગયું. કથનચિત માં ભાગ છે, કથનચિત ને સર્વતા માની બેઠો છે. કથનચિત એટલે વ્યવહાર નહીં કરતા છે, પર્યાય અપેક્ષા એ કરતા છે, વિશેષ અપેક્ષા એ કરતા છે. સામાન્ય સ્વભાવ તો ત્રણેય કાળ શુદ્ધ ને અવિનાશી અકર્તા પડે રહ્યો, એની તો શ્રદ્ધા જ્ઞાન માં જયારે લેશે આત્મા, એવું વૈજ્ઞાન કરશે તો પર્યાય માં પણ સાક્ષાત અકર્તા પડે. કરતા કર્મધિકાર છે એમાં 109 થી 12 ગાથા એમાં અપૂર્વ વાત કરી છે, અને એમાં એમ ગુરુદેવ ફરમાયું કે આ જેને ભાવ ખ્યાલમાં આવશે એ નિકટ ભવિષ્ય એમ કરવું તમારે, એટલો બધો રહસ્ય છે એમાં. મિથ્યાત્મ ની પર્યાય, પર્યાયમાં મિથ્યાત્મ છે, મિથ્યાત્ અવરત કષાય ની યોગ એમ ચાર પ્રકારના પ્રત્યયો ભાવ પ્રત્યયો ભાવ આશ્રો પર્યાયમાં પ્રગટ થઈ ગયા છે જેની દશામાં. ત્યારે પણ ભગવાન આત્મા અકર્તા રહી જાય છે, તો પછી પ્રશ્ન થાય કે એ નવા કર્મના બંધનું કારણ જે પ્રત્યયો છે એમાં એમ છે કે પૂદગલ દ્રવ્ય પૂદગલ કર્મને કરે છે. ત્યાંથી શરૂઆત કરી, પૂદગલ દ્રવ્ય પૂદગલ કર્મને કરે છે. હવે પૂદગલ દ્રવ્યના ભેદ પાડ્યા ચાર, વિદ્યા તોરત કષાયની યોગ, એ પૂદગલ દ્રવ્યના ચાર પ્રત્યયો એના ભેદ છે, જીવના ભેદ નથી. પૂદગલ દ્રવ્યના ભેદ છે અને એ ચારના ભેદ તેરમું સ્થાન છે. એ પૂદગલ નવા કર્મને બાંધે તો બાંધો, એમાં જીવને શું આવ્યું? જીવ કરતા રહ્યું. ત્યારે એક પ્રશ્ન થાય કે જો નવા કર્મને આ બાંધે છે તો આ પરિણામને કોણ કરે છે? તમે કહો છો કે આત્મા કરતા નથી અકર્તા છે, તો આ પરિણામને કોણ કરે છે? કે જૂના કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા એ ભાવો છે એ નવા કર્મને વ્યાપી વ્યાપક ભાવે કરે છે. જોજો, વ્યાપક કોણ કહ્યું? કે જૂના કર્મનો ઉદય, એનાથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વાદી પ્રત્યયો એ જૂના કર્મથી અભેદ ગણીને એ પૂદગલ દ્રવ્ય એ નવા પૂદગલ કર્મને કરે છે વ્યાપી વ્યાપક ભાવ. હવે એક પ્રશ્ન થાય એમાં કે જૂના કર્મ જુદા અને નવા કર્મ જુદા, તો બે દ્રવ્ય વચ્ચે વ્યાપી વ્યાપક સંબંધ કેમ બની શકે? એમ પ્રશ્ન થાય ભણે લાગુ. ત્યારે એને એમ કહ્યું કે બે ની સ્વજાતિ હોવાથી વ્યાપી વ્યાપક સંબંધ બની શકે, પૂદગલ પૂદગલ ને કરે છે, આત્મા એનો કરતા નથી, આત્મા કરતા રહેલો છે. આવું જેને ભાન થાય એને શું થાય? સ્વચ્છંદ ના આવે, એને એમ થાય કે આ દયાદાન કરુણા કોમળતાના પરિણામ પ્રગટ થાય છે, એને પૂદગલ કર્મ કરે છે અને નવા કર્મને ઈ બાંધે છે. હું તો એવો ને એવો કરતા સાક્ષી નાયક ભાવ જુદો ને જુદો રહી ગયો, એમ એનાથી જુદો પડીને એ આત્માનો અનુભવ કરી. પછી શિષ્ય પ્રશ્ન કર્યો કે એ જૂના કર્મ વ્યાપક થઈ ને નવા કર્મને બાંધે છે એ તો ઠીક, કરતા તો ભલે એનો પૂદગલ હોય પણ એને આકુળતા થાય છે, એનો ભોગતા તો જીવ ખરો કે નહીં? કરતા ન કહ્યો તો કઈ નહીં, પણ પ્રત્યય ઉભા થાય છે, પ્રત્યય ઉભા થાય તો દુઃખ જ હોય, આનંદ તો આવે નહીં, તો એ દુઃખનો ભોગતા આત્મા ખરો કે નહીં? કે તારો પ્રશ્ન અવિવેક ભરેલો મૂર્ખાય ભરેલો છે. કેમ? કે ભાવે ભાવ ભાવનો અભાવ છે, વેદ્ય વેદક ભાવનો અભાવ છે. ત્રણેય કાળ સામાન્યથી વાત જોજો, તમે વિશેષથી ન જોતા હો, વિશેષથી જોતો રહસ્યની ખ્યાલમાં આવે. વિશેષથી ભોગતા કરતા છે, આ સામાન્ય તત્વ જે અકર્તા છે એ અભોગતા છે. એટલે કે એ ભાવે ભાવ ભાવનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, અભાવ હોવાથી ત્રણેય કાળ ભગવાન આત્મા દુઃખનો ભોગતા નથી એવા આત્માને તું લક્ષમાં લે અને પછી પર્યાયમાં જો તો દુઃખ નહીં રહે. એ દુઃખના નાશનો ઉપાય બતાવવો છે ને, આકર તો વિતરાગતા કાઢવી છે ને, એ સિદ્ધ તો એ કરવું છે.
દુઃખ નો ભોગતા આત્મા નથી, આ ભાવે ભાવક નો અભાવ વેદ્ય વેદક ભાવ નો અભાવ છે. તણે કાળ ભગવાન આત્મા અકારક ને અવેદક 324 માં કહ્યું એ વાત અહીંયા અવેદક ને અકર્તાપણા ની રાગ માં ઉતારી. ઓમાં રાગ ને વિકરાગ ભાવ બે માં ઉતાર્યા. આમાં રાગ નો અકર્તા ને ભોગતા ઉતાર્યા 109-112. કરતા કર્મધિકાર માં આત્મા અકર્તા થી સમજાવવું છે, આત્મા રાગ નો કરતા છે એમ સમજાવવું જ નથી. એટલે ગુરુદેવે કહ્યું કે આ કરતા કર્મ અધિકાર વ્યવહાર માં જાય. કરતા કર્મ બે લીધું ને એટલે વ્યવહાર માં જાય, અકર્તા લીધો નથી.
આખો કરતા કર્મ અધિકાર છે વ્યવહાર નો,
આ વ્યવહાર નો છે. કેમ કે આત્મા અજ્ઞાન ભાવે રાગ ને કરે છે અને જ્ઞાન થાય ત્યારે જ્ઞાન ની પ્રિયા ને કરે છે, એ કરતા કર્મ નું એનું સ્વરૂપ છે. પણ કરતા કર્મ લગતા લગતા 109-112 માં મસ્તી કરી ગઈ. અજ્ઞાની છે, અજ્ઞાની છે, ભાવ મિથ્યા તો ભાવ પ્રત્યે એની દશામાં ઉત્પન્ન થયા છે એમ, ભાવ પ્રત્યે છે છતાં પણ એનો કરતા નથી અને દુઃખ થાય છે એનો ભોગતા નથી. આત્મા નારકી નો જીવ અટણે દુઃખ ને ભોગવતો નથી, દ્રવ્ય દ્રષ્ટિ એ ધ્યાન રાખવું. પર્યાય દ્રષ્ટિ ભોગવે,
સામાન્ય અપેક્ષા,
સામાન્ય અપેક્ષા આ વાત ચાલે છે. ભાઈ એવું છે કે જો આ રહસ્ય કેનાર શું કહે છે, કઈ અપેક્ષા થી કે છે, અત્યારે એને શું કેવું છે, એનું પ્રયોજન શું છે, એ જો ખ્યાલમાં ના આવે તો જીવને એમ થાય કે આ એમાં એકાંતો દોષ લાગશે. પણ ના, એકાંતો દોષ નથી લાગતો ભાઈ, આમાં સામાન્ય પડકારમાં તમને નહીં જવા. તું કરતા તો માની બેઠો છો રાગનો, પણ રાગનો આત્મા અકારક ને અવેદક છે એ સમજાવવાનો અમારો ઈરાદો છે. તારી દ્રષ્ટિમાં અકારક અવેદક આવશે ત્યારે વિશેષ અપેક્ષા એ વિચ્છાત્મના પરિણામનો આત્મા કરતા થઈ જશે. નવા કર્મનો બંધ નહીં થાય, પછી જૂના કર્મને બાંધે છે રહેશે નહીં. જૂના કર્મ નવા કર્મને બાંધે છે રહેવાનું નથી. કેમ કે જૂના કર્મ ઉદય બાંધ આવે જરી જશે અને નવા કર્મનો બંધ જ નહીં થાય. આત્મા પરમાત્મા એવી અપૂરો વાત સમયકાળમાં છે. 109-112 ગાથા ઘણી ઊંચી છે, જે કાચો પાડ વિતરાગતા પ્રગટ કરાવી છે. આમાં સ્વચ્છતા નો પ્રશ્ન નથી અને ગુરુ ગમે સમજે એને કાંઈ વાંધો
ના,
ગુરુ ગમે સમજે શું પ્રયોજન છે અને કઈ જેવું કથન છે, આ બે ચીજ એને 109-112 માં આત્માનું અકર્તા પણ ઉચિત કરવું. મથાળું બાંધ્યું છે આમાં 109-112 માં, મથાળું એ છે. જો શું છે મથાળું કાઢો, પૂદગલ કર્મ નો કરતા કોણ છે તે હવે કહે છે. નવા પૂદગલ કર્મ બંધાય છે એનો કરતા કોણ છે એમ હવે કહે છે કે ભગવાન આત્મા અકર્તા છે એનો કરતા નથી. તો કોણ કરે છે કે ઉદગલ દ્રવ્ય ઉદગલ કર્મ ને કરે છે. એવી વાત છે, ખરેખર ઉદગલ કર્મ નો ઉદગલ દ્રવ્ય જે કરતા છે. નીચે જો 109-112 છે ને ગાથા અનિવાર, તેમાં નીચેની બે લીટી વાંચો. તેથી જીવ તો કર્મ નો અકર્તા છે અને ગુણો જ કર્મો ને કરે છે. એ સિદ્ધ કરે છે જીવ અકર્તા છે, એ સિદ્ધ કરે છે. ત્યારે કરે છે કોણ? જો આત્મા કરતા છે તો નવા કર્મ ને કોણ બાંધે છે કે ઉદગલ દ્રવ્ય બાંધે. ઉદગલ દ્રવ્યના ચાર ભેદ ને 13 ભેદ, એમાં એકલી અશુદ્ધતા લેવી 13 ભેદ ભાવ, એમાં ક્યાંય સંવંચનાની પર્યાય ન લેતા ભાવ પ્રત્યે જ લેવાના છે. ચાર પ્રકારના પ્રત્યે બંદુકાન છે. સંવંચનાની પર્યાય 13 ગુણસ્થાનમાં છે પણ એનો કરતા બનતો નથી. એ ધ્યાન રાખો, પ્રત્યય ની યારે લાગુ પડે છે, શુદ્ધ ની પર્યાય પ્રગટ થાય એની યારે લાગુ પડતું નથી. 13 ગુણસ્થાનમાં જેટલી અશુદ્ધતા છે અને યોગ જેટલો મિથ્યા પ્રવરત કષાય યોગ 13માં ગુણસ્થાન સુધી યોગ છે. એ યોગ ની રચના પૂદગલ થી થાય છે, આત્મા થી થતી નથી. અને એ યોગ આશ્રવ જે છે એ દ્રવ્ય આશ્રવ માં નિમિત્ત થાય છે, ભગવાન આત્મા નિમિત્ત થતો નથી. એવી અપૂર્વ વાત છે. અગિયારમી ગાથામાં વ્યવહાર અભૂતાર કયો છે એનો ખુલાસો 56માં ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર નહીં બીજાના ભાવે બીજા રૂપે કપડાના દ્રષ્ટાંતથી કહ્યું સફેદ કપડું છે, લાલ રંગથી લગાયેલું છે, એટલે એની ઉપાધિજન્ય ભાવ છે. એ વ્યવહાર ને પર્યાયાશ્રિત છે. ત્યાં પરાશ્રિત ન લખતા પર્યાયાશ્રિત શબ્દ લખ્યો છે કે પર્યાય ને આશ્રિત વ્યવહાર ઉભો થાય છે. તો જે લાલ રંગથી રંગાયેલું કપડું છે એ બીજાના ભાવને બીજાનો કહે છે, કેમ કે રંગનો ભાવ છે એને કપડાનો ભાવ કયો? વ્યવહાર નહીં છે, રંગનો ભાવ. નિશ્ચય નહીં રાતાપણું છે એ રંગની પર્યાય છે, પણ ઉપચારથી વ્યવહાર નહીં કપડું રાતું છે એમ કે છે. એટલે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે, અને નિશ્ચય નહીં એક દ્રવ્યને આશ્રિત હોવાથી બીજાના ભાવને જરાય બીજાનો કહેતો નથી, પણ એનો નિષેધ કરે છે. એમ રાગની પર્યાય લ્યો તમે, જીવની પર્યાયમાં રાગ થાય છે તો એ બીજાનો ભાવ છે, એ કર્મનો ભાવ છે. એને વ્યવહાર નહીં કહે છે કે જીવનો ભાવ છે, નિશ્ચય નહીં કહે છે કે જીવનો ભાવ નથી, નિષેધ કરે છે. એમ પુરસ્થાન બધા પુરસ્થાનના બધા ભાવ લઈ લેવા ચૂકતે બીજાના ભાવને બીજાનો કહે. એનો ખુલાસો સરસ્વત ગાથામાં કર્યો. હવે એપ્લાય કર્યું કે અનાદિકાળથી જીવને આત્માનું જ્ઞાન નથી, એવો અનાદિ અજ્ઞાની જીવને સમજાવવા માટે એમ કહેવાય રાગી જીવ છે તે જ્ઞાનમય છે ને રાગમય. જો સીધો એને તમે સમજાવો કે આત્મા જ્ઞાનમય છે તો એ નહીં સમજી શકે કે રાગી જીવ એટલે સમજા પાછો હા છે તે જ્ઞાનમય છે ને રાગમય નથી. જો નિષેધ કર્યો, નિશ્ચય નહીં રાગનો નિષેધ કર્યો. એમ 272 માં પણ સરસઠમાં દાખલો આપ્યો, 272 માં પણ સ્વાશ્રિત નિશ્ચયની વડે વ્યવહાર નહીં નિષેધ કરાયો. ચાર ગાથા, 11મી ગાથામાં વ્યવહાર અવતાર છે એનું કારણ 56માં આપ્યું અને એપ્લાય 67માં કર્યું ને 272માં પહેલો બને. બાણુતાણુમાં એમ છે કે શ્રીકૃષ્ણનો દાખલો આપ્યો છે કે જેમ શ્રીકૃષ્ણની અવસ્થા ઉદ્ભવથી અભિન છે એમ રાગ દ્વેષના જે પરિણામ છે એ પણ ઉત્કલથી અભિન છે, અને તે પ્રકારનો અનુભવ એટલે જે જ્ઞાન થાય છે એ આત્માથી અભિન છે. ઉપયોગથી આત્મા અનન્ય છે, અને રાગ દ્વેષ રૂપના પરિણામ જે છે એ ઉદ્ગલથી અભિન છે, તેથી આત્માથી સર્વતા વિધા ભિન્ન છે. હવે એના બે પ્રકાર છે કે રાગ દ્વેષ કયો, રાગ દ્વેષ રૂપના પરિણામ એ ઉદ્ગલથી અભિન છે. એના બે પ્રકાર પડે છે કે એક તો જે દ્રવ્ય કર્મ છે એ નિમિત્ત રૂપે છે, એમાં અનુભાગ રાગ દ્વેષ રૂપના પરિણામ છે, એ તો નિમિત્તે અભિન્ન છે, એ તો નિમિત્તે અભિન્ન છે. પણ અહીંયા એના નિમિત્તે થતા રાગ દ્વેષ સુખના પરિણામ એ એના સંગે ક્યાં છે, માટે એ એનાથી અભિન્ન છે અને ઉપયોગ આત્માથી અભિન્ન છે એમ લઈને ભેદના એમાં કહે. જીવની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે એ પણ ભૂતગલથી અભિન્ન છે. એ આખી સમય સાધી છે એ ખ્યાલમાં લેતો એક સમયમાં છે, એ ખ્યાલમાં લેતા શુદ્ધ નથી આત્માનો ભાવ. ત્યારે રાગથી વિમુખ થઈ એ જ્ઞાનનો પર્યાય આત્મસન્મુખ થઈ જાય ત્યારે એને સામાન્યનો આવિર્ભાવ અને રાગના સંબંધોનું જ્ઞાન તિરમુખ થઈ જાય, નિર્વિકલ ધ્યાન થાય જાય. પછી સવિકલ દશામાં આવતા પરમાર્થથી જોવામાં આવે તો જે સમયે જ્ઞાનમાં રાગ જણાય છે સવિકલ દશા, એ સમયે જ્ઞાનમાં આત્મા પણ જણાય છે, પછી વાંધો નથી. એક વખત એને સંસાર છેલ્લો પડે
પછી સામાન્ય નો આવિર્ભાવ અને વિશેષ નો આવિર્ભાવ બંને નો આવિર્ભાવ
બે આવિર્ભાવ જોઈએ બરાબર. સવિકલ દશામાં નિરાકાર અવસ્થામાં ન્યાય પણ જણાય જાણવાના કાળે રાગને જાણવાના કાળે હું રાગી છું એમ નથી જાણતો. નિરાકાર અવસ્થામાં રાગ છે કે નહીં છે એને જાણવાની અવસ્થા સવિકલ દશામાં છે ત્યારે હું જાણનાર છું એમ જણાય છે, હું રાગી છું એમ નથી જણાતો. બે જણાય છે સવિકલ દશામાં, પણ હું દહી છું એમ નથી જણાતો. જે જણાય છે એ વખતે જાણનાર જણાય છે નિરંતર. ઉપયોગ અને પરિણતિ ગૌણ કરો, બાકી જાણનાર જણાય છે. તે કારણે જ્ઞાન કરતા સુખ આવતી નથી. જ્ઞાનમાં જ્ઞાન જણાઈ ગયો છે એટલે દેહ જણાતા દેહમાં આત્મબુદ્ધિ થતી નથી, રાગ જણાતા રાગમાં આત્મબુદ્ધિ થતી નથી. એક વાર ભેદ જ્ઞાન થઈ ગયું, ખલાસ થયા. એક જ વખત ભેદ જ્ઞાન પછી એકતા ન થાય. રાગ થી ભીન આત્મા છે, રાગ નું આત્મા કરતા. મિથ્યા દ્રષ્ટિ નું જીવ મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્મ ના પરિણામ નો કરતા નથી.
મિથ્યાત્મ ના પરિણામ કરે છે કોણ?
ઉદગલ કહે છે, જૂના કર્મ નો વિપાક થી ઉત્પન્ન થાય છે. સ્વભાવથી એ થતો નથી, સ્વભાવ એ રાગ નો અકાર સ્વભાવ કર્મના ભાવને ભગવાન આત્મા કરે એની સ્વભાવ દ્રષ્ટિ. શીખવા જેવી સ્વભાવ દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિથી કરે છે. એમાં શું તમને ફાયદો છે? ફાયદો શું છે? ઉપાદાન કારણ એનું, રાગ ની પર્યાય નું કઠોર ઉપાદાન કારણ છે. અને એ દ્રવ્ય માં અંતર્ગર્ભિત પર્યાય રૂપ જીવન શક્તિ અંદર માં રહેલી છે, જે સમયે સ્વકાળે પ્રગટ થાય છે. પર્યાય પ્રગટ થાય છે ત્યારે કર્મ નો સંગ થાય છે, ત્યારે તે પર્યાય ને અશુદ્ધ ક્ષણિક ઉપાદાન કારણ કહેવામાં આવે છે. નિમિત્ત કારણ કર્મ નો ઉદય છે. ત્રિકાળી દ્રવ્ય એનું કારણ થતું નથી. ત્રિકાળી ઉપાદાન ક્ષણિક ઉપાદાન નું કારણ, અને કર્મના ઉદય થી પણ રાગ થતો નથી. રાગ થવાનું એની યોગ્યતા એક સમયની પડી છે. એમાં યોગ્યતા છે તો થાય છે. પર્યાયમાં જો યોગ્યતા નામનો ધર્મ નો હોય પ્રકારનો, તો કોણ એને રાગ આપી શકે? નથી કર્મ આપી શકતો, નથી આત્મા આપી શકતો. એક સમયની
વર્તમાન
વર્તમાન ક્ષણિક
ઉપાદાન છે, કારણ બને છે. એક જ પર્યાયમાં ઉપાદાન અને નિમિત્ત હોવા પડું, એક જ પર્યાય
કાળી ઉપાદાન દ્રવ્ય છે, ક્ષણિક ઉપાદાન રાગની પર્યાય છે, એને જૂના કર્મ નો ઉદય નિમિત્ત થાય. ત્રણ વાત છે, કાળી ઉપાદાન શુદ્ધ, ક્ષણિક ઉપાદાન અશુદ્ધ, અને એમાં મોહ કર્મ નો ઉદય નિમિત્ત. બસ
હવે ક્ષણિક ઉપાદાન જે અશુદ્ધ છે એ શુદ્ધ પણ હોઈ શકે.
એ જયારે અશુદ્ધતા ટળી જાય ત્યારે એમાં શુદ્ધ પર્યાય પ્રગટ થઈ શકે.
એ પણ સ્વતંત્ર પોતાની
સ્વતંત્ર ક્ષણિક ઉપાદાન થી થાય છે.
પોતાની
પર્યાયમાં શુદ્ધતા નામનો ધર્મ એની યોગ્યતાથી આવીને ઉભો રહી જાય છે. ત્રિકાળી દ્રવ્યનો કરતા નથી, એનો કર્મનો અભાવને કારણે થતો નથી. અભાવ કારણ કે હું વ્યવહાર છે, અને આત્મા શુદ્ધ રૂપે પરમે છે, માટે એ શુદ્ધ પર્યાયનો કરતા કેવું એ પણ વ્યવહાર છે. ત્રિકાળી દ્રવ્ય નું અવલંબન લે છે કરતા થઈને, સ્વતંત્ર પર્યાય સ્વતંત્રપણે કરતા થઈ અને એનું મુખ બદલાવી નાખે છે. કેમ કે જયારે શુદ્ધતા પ્રગટ થવાનો એનો સ્વકાર છે ત્યારે એનું મુખ બદલી જાય છે, પરમુખ ને બદલે સ્વમુખ થઈ જાય છે. એટલે સ્વને આશરે શુદ્ધતા પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. બાકી સ્વ શુદ્ધતા નો સ્વકાર છે, ત્રિકાળ ને કારણે પણ નથી. પણ એમ જેને બેસે એની દ્રષ્ટિ ક્યાં જાય? અકર્તા ને જ્ઞાય ઉપર જાય. એની દ્રષ્ટિ પર્યાય ઉપર ન રહી,
પર્યાય પર ન રહે.
જયારે પર્યાય થવાની છે તો થશે, એ તો પર્યાય અમે જોઈ, પર્યાય અમે જોઈ અને પર્યાય નું ક્રમબદ્ધ પર્યાય સ્વીકાર ન થઈ શકે.
તો જયારે ક્રમબદ્ધ પર્યાય સ્વીકાર થાય છે
જે કરતા બુદ્ધિ નું દુઃખ અને અભિમાન અહંકાર હતું ટળ્યું મિથ્યા, અને આનંદ નો અનુભવ આવ્યો, આત્માના દર્શન થયો. આત્માના દર્શન થયા એટલે હું સાક્ષી છું, કરતા છું, નાતા છું, કેવળ પરિણામ નું કરતા નથી. થવાયો થાય છે એમ એના જ્ઞાન માં આવી જાય છે. પેલા હું કરનાર છું એમ અજ્ઞાન માં ભાગતું હતું, હવે થવા યોગ થાય છે ભાગવા ભરાય થાય. પર્યાય નું કરતું તો છૂટે કે પર્યાય નું કરતા નથી, પર્યાય નું કરતા નથી ત્યારે અકર્તા ઉપર દ્રષ્ટિ જ્ઞાન ઉપરાવે. અનુભવ થતા વેત જ પર્યાય નું અકર્તા પણ સાક્ષાત થઈ ગયો. પર્યાય થાય છે એનું જાણનાર છે એને ક્રમ ક્રિય કહેવામાં આવે. પર્યાય ક્રમબદ્ધ થાય છે, માને તો એ ક્રમબદ્ધ ને ન માને તો ક્રમબદ્ધ, માને એની બલિયારી છે. બાકી ન માને તો પર્યાય નો ક્રમબદ્ધ જ થવાની છે, પણ એની કરતા બુદ્ધિ રહી જાય છે. કરતા બુદ્ધિ રહી જાય છે સંસાર વિદ્યા પણ મોટ માને. પર્યાય તો ક્રમબદ્ધ જ છે, છે દ્રવિની જે સમયે જે કાળે જે દ્રવ્યે જ્યાં જેમ થવાનું એમ ત્યાં જ કરે. અમાને પછી પર્યાય કઈ એની ઈચ્છા પ્રમાણે થાય, એની ઈચ્છા પ્રમાણે કરે દ્રવ્યને કરે એમ છે જ નહીં. કેમ કે દ્રવ્યમાં કરતાપણાનો ત્રિકાળ ભાવ છે, તો અકર્તા છે, નિષ્ક્રિય છે. નિષ્ક્રિય સક્રિય પરિણામને કેમ કરે, ત્રિકાળી ઉપાદાન ક્ષણિક ઉપાદાનને કેમ કરે? જાણે આત્માનો સ્વભાવ પોતાના દ્રવ્ય સ્વભાવને જાણવાનો છે, ક્ષણિક ઉપાદાનને પણ જાણવાનો છે. ક્ષણિક ઉપાદાનમાં જાણવાનો છે, કર્મના સદભાવને જાણે, કર્મના અભાવને જાણે, બધું જાણવું જાણવું ને જાણવું. જાણવા રૂપે પરમે આત્મા એને વિતરાગતા પ્રગટ થાય, બાકી કરવા રૂપે પરમે તો એ અજ્ઞાન રૂપે દુઃખી થાય.
એટલે વેદન દ્વારા ખબર પડે કે અકર્તા સ્વભાવમાં
એ પ્રગટ પ્રણે આનંદ નો વેદન આવીને ત્યારે જ અકર્તા પણ અને સિદ્ધિ થાય. એનું ફળાવવું જોઈએ ને, હું અકર્તા છું અકર્તા છું અકર્તા છું એમાં નહીં, હું અકર્તા છું એવા વિકલ્પમાં આકુળતા છે. હું અકર્તા છું એવો જે વિકલ્પ ઉઠે છે ને એમાં આકુળતા છે, એમાં એ કરતા બને છે. હું અકર્તા છું આ વિકલ્પ નો કરતા બની ગયો. શું કહ્યું?
અકર્તા છું એવા વિકલ્પ જે આવે છે
એનો એ કરતા બન્યો.
અકર્તા હોવા છતાં કરતા કેમ બને છે?
વિશેષ અપેક્ષા એ કરતા બને છે, સામાન્ય અપેક્ષા તો કરતા રહી જાય છે.
અનુભવ નથી માટે હોય
એવું વાક્ય આવે તો પણ સમજી લેવું કે આત્મા જે સામાન્ય છે એ તો વિશેષનો રાગ કરતા બની જતો. પણ વિશેષમાં રાગનું કરતા બને છે અજ્ઞાન ભાવે, તેથી ઉપચાર થી આત્મા રાગ નો કરતા છે એમ કહેવામાં આવે છે. ઉપચાર નું કથન છે, વ્યવહારની નું કથન છે. કથનચિત કરતા એનો અર્થ સર્વથા કરતા નથી. કથનચિત કરતા જે શાસ્ત્રમાં આવે છે રાગ નો, એ કથનચિત કરતા એનો અર્થ કથનચિત કરતા રાખે છે એવા, એને બદલે સર્વથા કરતા માને છે. એટલે આત્મા ને રાગ ને એક માને છે એ અજ્ઞાન થી. પરમાત્મ પ્રકાશમાં એમ આવે છે કે સમયસારમાં છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમતથી રહીત કર્યું, બંધમોક્ષના પરિણામથી રહીત કર્યું, નવ તત્વના પરિણામથી રહીત કહેવાય આત્માને. પણ એમાં તો બધી પર્યાયોમાં કર્મ સાપેક્ષ પર્યાય લીધી, કર્મ સાપેક્ષ પર્યાય. જયારે 43 નંબરની ગાથામાં પરમાત્મ પ્રકાશમાં કર્યું લીધું કે વ્યવહારને ખીચવામાં આવે તો, મર્યાદિકને ખીચવામાં આવે તો આ જો પરમાત્મા ઉત્પાદિત સહિત છે, પણ નિશ્ચયની જોવામાં આવે, દ્રવ્યાતિકની જોવામાં આવે તો જે ઉત્પાદિત રહે છે તેવો જે ધ્રુવ પરમાત્મા એનું તે ભવે મોક્ષ જનારા તીર્થંકર પરમાત્મા સાધક હતા ત્યારે એનું ધ્યાન કરીને કહેવાનું પડી ગયું. ઉત્પાદિથી રહીત ધ્રુવ પરમાત્માનું ધ્યાન જો પરમાત્માએ કર્યું તો સર્વ જીવો તમે પણ એનું ધ્યાન કરો. હવે ઉત્પાદિથી રહીતનું ધ્યાન ધ્યાન કરે છે, ધ્યાન કરે છે ત્યાં ધ્યાન તો ઉત્પાદિમાં થાય છે, તો ઉત્પાદિથી સહિત છે ઉજ્ઞાન થઈ જાય છે. ધ્યાન કરે ઉત્પાદિથી રહીતનું અને જ્ઞાન થાય ઉત્પાદિથી સહિત.
કારણ કે ઉત્પાદ વ્યય તો
થાય છે, તો એનાથી સહિત છો એવું કદર કીધે જ્ઞાન થઈ જાય.
ઉત્પાદ્ય થાય છે, માટે ઉત્પાદ્ય થઈ જાય.